આકાશવાણી સમાચાર ચૈતાલી શાહ વાંચે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આદર્શ આતંકવાદી વિરોધી માળખાને એનઆઈએના કાર્યક્ષેત્રમાં સ્થાપવું જોઈએ. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ 6.5% જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત સિક્કિમ માટે આપત્તિ સહાય તરીકે 45 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રતિબંધક ધારા હેઠળ જમ્મુ અને કાશ્મીર ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટીને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. ચીનમાં રમાઈ રહેલા એશિયન રમતોત્સવમાં ભારતે અત્યાર સુધીમાં 21 સુવર્ણ, 32 રજત અને 35 કાંસ્ય મળીને 88 ચંદ્રકો જીત્યા છે. આજે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની બીજી મેચ હૈદરાબાદમાં રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આદર્શ આતંકવાદી વિરોધી માળખાને એનઆઈએના કાર્યક્ષેત્રમાં સ્થાપવું જોઈએ. નવી દિલ્હીમાં એનઆઈએ દ્વારા યોજાયેલી આતંકવાદી વિરોધી પરિષદના ઉદઘાટન સત્રમાં તેમણે આ મુજબ કહ્યું હતું. શ્રી શાહે કહ્યું કે કેન્દ્રીય અને રાજ્યોની તપાસ સંસ્થાઓ વચ્ચે સારું સંકલન સાધવા માટે રાજ્યોની બધી જ આતંકવાદ વિરોધી સંસ્થાઓએ એક સમાન માળખું અને માન્ય કામગીરીની પદ્ધતિ અપનાવવી જોઈએ. ગૃહમંત્રીએ બધી જ આતંકવાદ વિરોધી તપાસ સંસ્થાઓને આતંકવાદ બાબતે નક્કર અને મક્કમતાથી પગલાં લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કાર્યકારી દળ એનઆઈએ અને આતંકવાદ વિરોધી દળને પરંપરાગત કાર્યપદ્ધતિના બદલે નવી પહેલ કરી તપાસ અને કાર્યવાહી કરવાનું સૂચન કર્યું હતું. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ 6.5% જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે મુંબઈમાં નાણાંનીતિ સમિતિની બેઠક બાદ જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% અને બેંક રેટ 7.25% રહેશે. શ્રી દાસે કહ્યું કે બૃહદ આર્થિક અને નાણાકીય ઘટનાક્રમને ધ્યાનમાં લઈને નાણાંનીતિ સમિતિએ સર્વાનુમતે રેપો રેટ સતત 4થી વખત યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ વાસ્તવિક વિકાસ દર ત્રીજા માસિક સમયગાળા માટે 6.5%, ત્રીજા ત્રિમાસિક સમયગાળા માટે 6% અને ચોથા ત્રિમાસિક સમયગાળા માટે 5.7% અંદાજ્યો છે. કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત સિક્કિમ માટે આપત્તિ સહાય તરીકે 45 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતરમંત્રાલય કેન્દ્રીય ટીમની રચના પણ કરી છે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આ ટીમ ટૂંક સમયમાં સિક્કિમના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને તેના મૂલ્યાંકનના આધારે રાજ્યને વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરવામાં આવશે. કેન્દ્ર સરકાર સિક્કિમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આ સાથે રાષ્ટ્રીય આપત્તિ નિવારણ દળ, ભારતીય હવાઈ દળ, હેલિકોપ્ટર અને જરૂરી બચાવ સાધનોની પર્યાપ્ત ટીમો પણ અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં આવેલા અચાનક પૂરને કારણે અનેક પુલો, નેશનલ હાઇવે નંબર 10 અને ચુંગથાંગ ડેમના ભાગોને નુકસાન થયું હતું. દરમિયાન ગુવાહાટીમાં સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યા પ્રમાણે સિક્કિમમાં ગુમ થયેલા સેનાના જવાનોની શોધ ચાલી રહી છે. તપાસ અભિયાનમાં આધુનિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે. સિંગતમ અને બરડાંગ વચ્ચેનો વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. ભારતીય સેના ઉત્તર સિક્કિમમાં ફસાયેલા પ્રવાસીઓ અને નાગરિકોને ખાદ્ય પદાર્થો અને તબીબી સહાય પૂરી પાડી રહી છે. સેનાના જવાનો લાંચેન, લાચુંગ અને ચુંગથાનમાં ફસાયેલા પ્રવાસીઓ સુધી પહોંચી ગયા છે, પરંતુ હવામાનમાં સુધારો થયા બાદ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા બહાર લાવવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રતિબંધક ધારા હેઠળ જમ્મુ અને કાશ્મીર ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી જેકેડીએફપીને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. આ સંસ્થા વર્ષ 1998થી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે. ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે સંસ્થાના સભ્યોને અલગતાવાદી અને આતંકવાદી પ્રવૃત્તિઓને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. યાદીમાં જણાવ્યું છે કે આ સંસ્થાના સભ્યો કાશ્મીરના લોકોને ઉશ્કેરીને કાશ્મીરને અલગ ઇસ્લામિક દેશ બનાવવા ઇચ્છે છે. સંસ્થાનું આવરણ દેશના સાર્વભૌમત્વ, સલામતી અને એકતાના વિરોધમાં છે. મુંબઈના ગોરેગાંવના આઝાદ મેદાન પાસે આજે સવારે 5 માળની ઇમારતમાં બનેલી આગની ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળેથી 30 લોકોને બચાવી લેવાયા છે. અગ્નિશામક દળો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. તમિલનાડુના નાગાપટ્ટનમ જિલ્લામાં ગઈકાલે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 4 લોકોના મોત થયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકના જણાવ્યા પ્રમાણે ઘટના સ્થળે ફેક્ટરીમાં 8 લોકો હાજર હતા. ઇજાગ્રસ્તોની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાઈ રહી છે. પોલીસે કેસ નોંધીને એક વ્યક્તિની ધરપકડ કરી છે. ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલા એશિયન રમતોત્સવમાં ભારત અત્યાર સુધીમાં 21 સુવર્ણ, 32 રજત અને 35 કાંસ્ય સહિત કુલ 88 મેડલ જીતીને ચોથા સ્થાને છે. આજે તીરંદાજીમાં ભારતે મહિલા રિકર્વ ટીમ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. અંકિતા ભક્ત, ભજન કૌર અને સિમરનજીત કૌરે મહિલા રિકર્વ ટીમ ઇવેન્ટમાં વિયેતનામને 6-2 હરાવ્યું હતું. રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે મહિલા રિકર્વ ટીમને અભિનંદન પાઠવ્યા છે. બેડમિન્ટનમાં HS પ્રણોએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. પુરૂષ ક્રિકેટમાં ભારતે બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મહિલા કબડ્ડીમાં ભારતે નેપાળ સામે જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બેડમિન્ટનમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીની ભારતીય જોડી આજે સાંજે મેન્સ ડબલ સેમીફાઇનલ્સમાં રમશે. હોકીમાં ભારતીય પુરૂષ ટીમ જાપાનને સામે ટકરાશે. આજે ICC ક્રિકેટ વર્લ્ડ કપની બીજી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. દરમિયાન ગઈકાલે રમાયેલી પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું છે. આ પહેલા ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે જીતવા માટે 283 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ન્યૂઝીલેન્ડે આ લક્ષ્યાંક 36.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબ સરકારે ડાંગરની કાપણી બાદ પરાળી સળગાવવા અંગે ખેડૂતોમાં જાગૃતિ વધારવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. આમ છતાં પણ રાજ્યમાં પરાળ સળગાવવાની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં પરાળ સળગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં રાજ્યમાં ડાંગરની કાપણીની સિઝન શરૂ થયાના 5 દિવસમાં પરાળ સળગાવવાની ઘટના વધી રહી છે, જેના કારણે વાયુ ગુણવત્તા સૂચકાંક પર અસર થઈ રહી છે. અફઘાનિસ્તાનને 31 ઓક્ટોબર સુધીમાં તમામ અફઘાન વસાહતીઓને કાનૂની દસ્તાવેજો વિના હાંકી કાઢવાની પાકિસ્તાન સરકારની નીતિની ટીકા કરી છે અને અફઘાનિસ્તાનના કાર્યવાહક સંરક્ષણ મંત્રી મુલ્લા મોહમ્મદ યાકુબે અફઘાનિસ્તાનના રોકાણકારોને પાકિસ્તાનમાંથી નીકળી જવા અને તેના બદલે અફઘાનિસ્તાનને આત્મનિર્ભર બનવા માટે રોકાણ કરવાનું આહવાન કર્યું હતું. આ ટિપ્પણીનો જવાબ આપતા પાકિસ્તાનના માહિતી મંત્રી જાન અચકઝાઈએ પાકિસ્તાન કોઈપણ બાહ્ય દબાણ હેઠળ ઝૂકશે નહીં તેમ જણાવ્યું હતું. પાકિસ્તાન સરકારે ભૂતકાળમાં અફઘાન વસાહતીઓને આતંકવાદી હુમલા અને નશાકારક પદાર્થોની હેરફેર માટે જવાબદાર ઠેરાવ્યા છે. ભારતીય મૂળના પ્રોફેસર ડોક્ટર જોઈતા ગુપ્તાને વિજ્ઞાનના ક્ષેત્રમાં નેધરલેન્ડના સર્વોચ્ચ સ્પિનોઝા પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આબોહવા પરિવર્તન ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર કાર્ય માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નેધરલેન્ડના શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ મંત્રી રોબર્ટ ડિગસગ્રાફે ગત બુધવારે એક સમારોહમાં આ એવોર્ડ એનાયત કર્યો હતો. પર્યાવરણીય વૈજ્ઞાનિક પ્રોફેસર જોઈતા ગુપ્તા એમ્સ્ટરડમ યુનિવર્સિટીમાં પર્યાવરણ અને વિકાસના પ્રોફેસર છે. આસામમાં ગુવાહાટીમાં છેલ્લા 2 દિવસથી થઈ રહેલા સતત વરસાદના કારણે મુશ્કેલભરી સ્થિતિ ઉભી થઈ છે. શહેરમાં પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આદર્શ આતંકવાદી વિરોધી માળખાને NIA કાર્યક્ષેત્રમાં સ્થાપવું જોઈએ. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ 6.5% જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત સિક્કિમ માટે આપત્તિ સહાય તરીકે 45 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રતિબંધક ધારા હેઠળ જમ્મુ અને કાશ્મીર ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટીને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. ચીનમાં રમાઈ રહેલા એશિયન રમતોત્સવમાં ભારતે અત્યાર સુધીમાં 21 સુવર્ણ, 32 રજત અને 35 કાંસ્ય મળીને 88 ચંદ્રકો જીત્યા છે. આજે ICC ક્રિકેટ વર્લ્ડ કપની બીજી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.